ఓం నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో అయ్యాణం నమో వంజాయణం నమో లోయే సవసావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చతి.
આત્માના જીવત્વ પ્રભુત્વ આદિ અનંત ગુણોમાં એક સર્વજ્ઞત્વ શક્તિ પણ ભેગી કરી રહી છે. અરે લોકોને પોતાના અંતર નિધાનની ચૈતન્ય નિધાનની ખબર નથી. આ સર્વજ્ઞત્વ શક્તિની પૂર્ણ પ્રગટતા તે સર્વજ્ઞતા તથા કેવળ જ્ઞાન છે. આ કેવળ જ્ઞાન તે સ્વલક્ષે સ્વરૂપની એકાગ્રતાથી ખીલ્યું છે, કાંઈ પરના જગતના લક્ષ્ય ખીલ્યું છે એમ નથી. ભાઈ જગત છે માટે કેવળ જ્ઞાન પ્રગટ્યું છે એમ નથી. જગત તો વિકાળ અનાદિ અનંત છે. જો તેને લઈને જ્ઞાન થતું હોય તો અનાદિથી જ પ્રત્યેક જીવને કેવળ જ્ઞાન હોવું જોઈએ, પણ એમ છે નહીં. એ તો જીવ જ્યારે સ્વમાં એકાગ્ર થઈ સ્વદ્રવ્યને કારણ પણ ગ્રહીને સ્વસ્થિત પરિણમે છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે, અને તેમાં જગત આખું નિયમપણે ઝળકે છે. ત્યાં શક્તિનું પરિણમન શાશ્વત છે, પરાશ્રિત નથી. આત્મજ્ઞાનમય છે, પરજ્ઞાનમય નથી. એ સર્વજ્ઞતા તો શક્તિની સ્વાશ્રય પૂરણ પ્રસિદ્ધિ છે. પણ શું થાય, સર્વજ્ઞ સાંભળતા જ અજ્ઞાનીઓને બહારના જ્ઞેયો પ્રતિ લક્ષ જાય છે. પણ જેમાંથી સર્વજ્ઞ સાખી તે સર્વજ્ઞત્વ શક્તિ સર્વજ્ઞ સ્વભાવ પ્રત્યે લક્ષ જતું નથી, પરંતુ અંતર્લક્ષ થયા વિના સર્વજ્ઞની સાચી પ્રતિથી થતી નથી. અહીં કહે છે, આત્મામાં વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણત એવા આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ છે. આમાં એકલી શક્તિની વાત નથી, પણ પરિણત થયેલી આત્મજ્ઞાનમય શક્તિની વાત છે. અંદર સર્વજ્ઞત્વ શક્તિ પડી છે, તેની પરિણતિ પ્રગટ થઈ છે, તે આત્મજ્ઞાનમય છે. આત્માને એકને જાણવા રૂપે પરિણત થાય એવી સર્વજ્ઞત્વ શક્તિ છે. આત્માને એકને જાણવા રૂપે પરિણત થાય એવી સર્વજ્ઞત્વ શક્તિ.
સર્વજ્ઞ એટલે સર્વને જાણે, ત્યાં એનું લક્ષ્ય ખરું પર જાય છે. એટલે સર્વજ્ઞ શક્તિનું ખરું સ્વરૂપ જાણતા નથી, અને સર્વજ્ઞ કેવી પરને જાણે છે એ વ્યવહાર રીતે કહ્યું છે. ખરેખર તો સ્વરૂપ લીન છે કેવળ જ્ઞાનને પર્યાય, એ બધી ઉપરથી વાત આવી ગઈ. એટલે જ્યારે પ્રમાણથી વાત આવે ત્યારે સ્વપ્ન પ્રકાશક કહેવાય, એકલા પરની વાત આવે ત્યારે એક અર્થભૂત વ્યવહાર છે એ પરને જાણે છે એમ કહેવાય. બાકી ખરેખર તો એને નિશ્ચયથી જોવું કે જેમાં તન્મય થઈને જાણે છે તે જ સ્વ છે, જેમાં તન્મય થઈને જાણતું નથી છતાં જાણાય છે એને પરને જાણે છે એમ કહેવાય. આત્માને એકને જાણવા રૂપે પરિણમ થાય એવી સર્વજ્ઞ શક્તિ છે આત્મજ્ઞાનમય. કેમ કે એમાં તન્મય થાય છે ને, અને એમાં લીન થતા કેવળ જ્ઞાન થાય છે. એને લોકાલોકોનું લક્ષ્ય ક્યાં છે? લોક લોકાલોકના લક્ષ્ય સમ્યક દર્શન થાય નહીં તો લોકાલોકના લક્ષ્ય જ્ઞાન તો ક્યાંથી થાય? એમાં લોકાલોક ઝળકે છે એટલી વાત સાચી છે, પ્રતિભાસ થાય છે, અવભાસન છે. હોસ્પિટલ પુરાણમ કહ્યું ને, સ્વપરનું અવભાસન એમાં થાય છે એટલી વાત સાચી છે. પણ લક્ષ્ય સ્વ પર બે ઉપર નથી, એકલા સ્વ પર જ છે. એટલે જેમાં તન્મય થઈને જાણે છે, માટે આત્માને એકને જાણવા રૂપે પરમાત્મા થાય એવી સર્વજ્ઞ શક્તિ છે. બીજું એમાં જણાઈ જાય તો એમ કહી કે સ્વ પર બે જણાય એવા જ્ઞાન ને જાણે છે. સ્વ પર બે જણાય અંદરમાં પર્યાયમાં, એક પર્યાયમાં એને જ્ઞાન જાણે છે તો સ્વ પર પ્રકાશક થઈ ગયું. બાકી તન્મયની અપેક્ષા એ, આશ્રયની અપેક્ષા એ, જો તો એકને જાણે છે બસ. એમાં લીનતા છે એને જાણે છે બસ. આત્માને એકને જાણવા રૂપે પરમાત્મા થાય એવી સર્વજ્ઞતા છે. એમાં કયા કરે છે? બે શબ્દો કયા છે કે આત્મજ્ઞાનમય છે, પરજ્ઞાનમય નથી. એમ અસ્તિનાત્ય અને કાંત પ્રમાણમાંથી પણ નહીં ની વાત કરી નાખી પોતે જે પ્રમાણ જ્ઞાનનો વિષય સ્વપર બેને જાણે છે એ વાત સાચી છે. પણ એમાંથી અસ્તિનાસ્તિ અને કામ કરીને કે એ કેવળ જ્ઞાન પોતાના જ આત્માને જાણે છે, આત્મજ્ઞાનમય છે પરિણામ, પરજ્ઞાનમય નથી, પરજ્ઞેયમય નથી. એમ પરજ્ઞેયની ઝલક છે દ્રવ્યગુણ પર્યાય લોકાલોકની, એટલી વાત સાચી છે. પરને જાણે છે એમ કે હું તસર દુઃખ વાર ઉપર આવી ગયું ને કે નારકીના દુઃખમાં એ તન્મય નથી, જાણે છે એટલી વાત સાચી છે. પણ એમાં એ તન્મય નથી એટલે એને જાણે છે એમ કે હું તે બહાર થઈ ગયો. પણ લક્ષ્ય એક ઉપર જ હોય, સમ્ય જ્ઞાનનું લક્ષ્ય એક ઉપર અને મિથ્યા જ્ઞાનનું લક્ષ્ય પણ એક ઉપર, બે ઉપર લક્ષ્ય હોઈ શકે નહીં. બેનો પ્રતિભાસ છે નિબોધમાં, બેનો પ્રતિભાસ છે પણ નિબોધ્યાદિને લક્ષ્ય પર ઉપર છે. એમ કેવળ જ્ઞાનમાં બેનો પ્રતિભાસ છે સ્વપર પ્રકાશક શક્તિ, પણ લક્ષ્ય તો આત્મા ઉપર છે. લોકાલોકનો પ્રતિભાસ છે એના ઉપર લક્ષ્ય છે. તો શું તે પરિણતિ પરને જાણતી નથી? એવું બોલો પાછો. તો શું
તે પરિણતિ પરને જાણતી નથી?
એવો એક પ્રશ્ન ઉઠાયો પોતે જ, હવે એનો પોતે ઉત્તર આપે છે.
ઝળકે છે એવી પોતાની પર્યાય ને પોતામાં તન્મય થઈને જાણે છે.
તેથી પરને જાણે છે એમ કહીએ તે અસદભૂત વાત છે, જેમાં પર એટલે લોકાલોક ઝળકે છે એવી પોતાની પર્યાયને પોતામાં તન્મય થઈને જાણે છે. ચોખ્ખી વાત છે.
ભગવાન આત્મા દિવ્ય ચિત્ચમત્કાર પ્રભુ છે, એના નિર્ણયમાં અનંતા કેવડી સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકારોગના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ મહા આશ્ચર્યકારી છે. સર્વ લોકારોગના અનંતા ભાવોને દેખે જાણે પણ તે પ્રતિ જ્ઞાન દર્શનનો ઉપયોગ જોડવો પડે નહીં અને ક્યાંય પરનો આશ્રય ગજબ વાત છે પ્રભુ. ચૈતન્ય સ્વભાવમય આત્માનો અદભુત રસ છે, જેમાં વિતરાગી વીરતાનો વીર રસ અને અનાકુલ આનંદ રસ શાંત રસ સમાય છે, એવો આત્માનો અલૌકિક અદભુત છે. સર્વલોકાલોકને
એક જ વાત છે કે અનાદિકાળથી સંધ્યાબેન ભાવિન્દ્રી છે અને ભાવિન્દ્રીનો પોતાનો જ એવો સ્વભાવ છે કે પરનું લક્ષ્ય કરીને જ જાણે, એટલે એને અનુભવ પરનું લક્ષ્ય કરે તો પર જણાય એવો અભ્યાસ ને અધ્યાસ છે. એટલે જ્યારે સ્વપ્ન પ્રકાશકની વાત આવે ત્યારે પણ એને પોતે ઇન્દ્રિય જ્ઞાન જે પરને લક્ષ કરે તેમ જાણે છે, એમાં પણ એને આ લઈ લે છે. સ્વપ્ન પ્રકાશકમાં સ્વનો આશ્રય છે, ભલે સ્વને જાણે છે પણ સ્વને તો લક્ષપૂર્વક જાણે છે અને પરને પણ લક્ષપૂર્વક જાણે છે એમ અંદર સમાવી દે છે, એટલે અજ્ઞાન થઈ જાય છે. પરને જાણે છે એ વાત સાચી છે, પરને લક્ષ વિના જાણે છે, પરનું લક્ષ હોય જ નહીં કેવળ જ્ઞાનમાં. હવે સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન પ્રગટ થાય, અનાદિ મિથ્યા દ્રષ્ટિને જ્યારે ત્યારે પરનું લક્ષ કે ભેદનું લક્ષ નથી, આ ભેદમાં ભેદ દેખાતો નથી, દેવગુરુ શાસ્ત્ર જણાતા નથી, હા હા શ્રેણીમાં એકલો આત્મા જણાય છે. તો કેવળ જ્ઞાનમાં તો એકલો આત્મા પ્રત્યક્ષ જણાય જ. આ એટલું ખરું કે દર્પણી માફક એમાં સ્વપરનું ઉપાસન છે. આજે ફરીથી સવારે તો આપણે વાંચ્યું હતું પ્રવચન સારની અર્થ વિકલ્પાત્મ જ્ઞાન, એનું ફરીથી વાંચો 124માં ચોખ્ખો પાઠ છે. બેનું અવભાષણ થાય છે પછી અવભાષે છે, બે શબ્દો છે, પેલા અવભાષણ છે બેનું સ્વપરનું, એમ કે અર્થ રોકે ને સ્વ અને પરને વિભાગ પૂર્વક આખા વિશ્વને જાણે એ અર્થ, અને વિકલ્પ એટલે તે પ્રકારનો આકારનું અવભાષણ. સ્વપર બેનું આકાર એટલે સ્વરૂપ એનું અવભાષણ, હા એનું નામ જ્ઞાન છે. દર્પણનો દાખલો આપીને સમજાવ્યું છે, કૌંસમાં દર્પણ કર્યું એટલે પોતાનો અનુભવ જે છે એ કેવળ જ્ઞાનમાં પણ એ પ્રમાણે મૂકે છે, એનો અભ્યાસ જ છે. એને એમ જ છે કે પરનું અવલંબન લે લક્ષીએ ત્યારે જ જ્ઞાન થાય, એનું એ વિના જ્ઞાન થાય જ નહીં. એમ એમ ઇન્દ્રિય જ્ઞાન જે પરાધીન છે, મૂર્તિક જ્ઞાન છે, મૂર્તિક કહ્યું ત્યાંમાં પ્રવચન સારમાં એને મૂર્તિક કહ્યું. જ્ઞાન ને સુખ બે મૂર્તિક અને અમૂર્તિક બે પ્રકારના છે, અને પૌદ્ગલિક કહ્યું, સમજી ગયા. એટલે કહેવાનો આશય એ છે કે પોતાનો જે પક્ષ છે કે જ્ઞાન હંમેશા જ્ઞેયના લક્ષ પૂર્વક જ થાય, પણ જ્ઞેયના લક્ષ વિના જ થાય જ્ઞાન, સ્વજ્ઞેયના લક્ષે થાય એમ કેવું તે પ્રૂફચાર છે. એવું છે કે સુદાનીજીને ખટકુતું સાચું આજે એ ગાથા પણ વાંચી 542 વાંચ્યું છે ને, વાંચ્યું છે એમાં. પછી મેં એવો વિચાર આવ્યો કે એમાં તો સ્વપ્નનો ઉભાસન છે બેને, તો એ સદભૂત ઉપચરિત સદભૂત વ્યવહાર, ઉપચરિત સદભૂત વ્યવહાર સ્વપ્ન બે જણાય એમ લીધો. અને પછી પરમાત્મા પ્રકાશ વાંચ્યું પાંચમી ગાથા ગાઢીની વાંચ્યું, તો એમાં નિશ્ચયથી તો દેવળી ભગવાન આત્માને જાણે છે, આત્મસ્થ છે, આત્મામાં સ્થિત છે નિશ્ચયથી તેમ, અને વ્યવહારે એટલે ઉપચરિત અસદભૂત વ્યવહારે તે લોકાલોકને જાણે છે. કેમ કે અહીંયા લોકાલોક એકલું લીધું ને નિશ્ચયમાં સ્વ લીધું ને વ્યવહારમાં પર લીધું, એટલે અસદભૂત વ્યવહાર લીધું, ઓમાં સ્વપર પ્રકાશકમાં ઉપચરિત સદભૂત વ્યવહાર લીધું. એટલે એવું થોડો ફેર છે એમાં, ઓમાં બે લીધું સ્વપર
પ્રકાશક
અસદભૂત કહ્યું, એટલો ભાગ ભેગ પાડે લીધું, જુદું પાડ્યું તમે એટલે અસદભૂત થઈ ગયું. જો સ્વપર બે લીધું હોત તો સદભૂત થાત, સદભૂત શું કામ કે એ જ્ઞાનની પર્યાય જણાય છે એને, કેવું તમે સ્વ ને પર જે પ્રતિભાસ ઉભાસન થાય છે એવું જ્ઞાનની પર્યાય જણાય છે, માટે એને સદભૂત કહ્યું. અને એ સદભૂત તો ખરું, ભેદ પીડો માટે વ્યવહાર સદભૂત તો જ્ઞાનની પર્યાય જણાય છે, સ્વપર ઉપાસન થાય માટે સદભૂત કહ્યું, વ્યવહાર ભેદ પડ્યો માટે. અને ઉપચરિત કેમ કહ્યું, એટલે કોને સ્વને પર બેને જાણે છે, બેનો ઉપચાર છે, સત્પર્યાય તો સત્પર્યાય છે, આને જાણે આને જાણે, એટલે ઉપચારી સદ્ભુત વ્યવહાર બે માં નાખ્યું. એકમાં નિશ્ચય ને એક વ્યવહાર એમને લીધું. સમજાણું? હા, બહુ સારો ખુલાસો છે. એટલે આમાં શું કે સદ્ભુત અને અસદભૂત નો શું ફેર છે એની આપણે ચર્ચા કરીએ. કે ઉમા તો પોતાને જાણે છે, નિશ્ચયથી તો લીધું અને એનેથી જુદું પડ્યો વ્યવહાર, એટલે અસદભૂત કહ્યું. હવે સ્વપર પ્રકાશકમાં સદ્ભુત વ્યવહાર કયો? ઉમા અસદભૂત વ્યવહાર, સ્વપર પ્રકાશકમાં ઉપચરિત. સમજી ગયા? બે માં ઉપચરિત લીધું, બે માં લીધું, પણ એકમાં અસદભૂત ને એકને. એનું કારણ શું? કે જ્ઞાનની પર્યાય જણાય છે માટે સદ્ભુત, ઓમાં જ્ઞાનની પર્યાય જણાય છે ન લીધું એટલું પણ જણાય છે માટે અસદભૂત થઈ. બે માં એટલો વિલંબ. હા ભાઈ બેન, જ્ઞાનની પર્યાય નો નિશ્ચય હાથમાં આપવો બહુ મુશ્કેલ કઠિન છે. જ્ઞાનની પર્યાય નો નિશ્ચય આવ્યા વિના અનુભવ ન થાય એમ શેટિકાની ગાથા દાંડી પીટીની કહે છે. દાંડી પીટીને મથાળું છે જ્ઞાનની પર્યાય નો નિશ્ચય. પછી નિશ્ચય પ્રગટ થાય પછી વ્યવહાર હોય એ જ પર્યાય નો એ લીધું. પણ અનુભવ શેમાં થાય? કે જ્ઞાયક તો જ્ઞાયક, હું તે પોતાને જાણે છે એમાં સાધ્યની સિદ્ધિ નથી. યા તો સાધ્ય સમ્યક દર્શન લેવું છે ને, સાધ્ય સમ્યક દર્શન છે, ચારિત્રનો અધિકાર નથી. એટલે બેન બહુ કઠિન કામ છે, કઠિન કામ છે. જ્ઞાનની પર્યાયના વ્યવહારને ઓળંગવું, જ્ઞાનની પર્યાયના વ્યવહારને ઓળંગવું, સમજે કે કઠિન કામ છે. અને જ્ઞાનની પર્યાયના નિશ્ચય સુધી પહોંચવું, નિષેધ વ્યવહારના નિષેધ વિના નિશ્ચયથી પહોંચાતું નથી. કાં પરને જાણે છે ને કાં સ્વપરને જાણે છે. બે અર્થ વિકલ્પ આત્મ જ્ઞાનમ પ્રમાણમ, આખું પ્રમાણ જ છે. પ્રમાણમાં બે અંશ છે, સ્વ ને પર બે ને જાણે. શુદ્ધ નહીંમાં તો એકલા શુદ્ધ આત્માને જ જાણે એમ આવે ને. પ્રમાણ તો એનું ફળ છે અનુભવનું. સમય કે કાંત પૂર્વક અને કાંત થયું ને, પણ જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં પહોંચવું બહુ કઠિન. અને નિષેધ આવે જ નહીં, પરને હું જાણતો જ નથી. પરને જાણતો નથી, અંદરથી નિષેધ આવે તો જાણનાર ગણ્યા વગર રહેતો નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો માવરો છે, અભ્યાસ છે. અને ઇન્દ્રિય જ્ઞાન તો પરને જાણે છે. હવે પરને હું જાણતો નથી, પોતાને પ્રત્યક્ષ અનુભવ છે કે ઘડિયાળ જણાય છે અને કે ઘડિયાળ હું જાણતો નથી. આ એ કઠિન કામ છે. ચાલો, પ્રશ્ન સારો છે, ફરીથી પ્રશ્ન લ્યો, સારો છે, ઉત્તરે સારો છે. તો શું તે પરને જાણતી નથી? એમ ક્યાં વાત છે? અમે કહીએ છીએ એટલા બધા વિચિત્ર પુરુષ છે. હું તમને કહું, એ તો મને અનુભવ થયો છે ને. આગળ જ્ઞાન, પાછળ જ્ઞાન, વચમાં દ્રષ્ટિ વિશે આપું, એ દ્રષ્ટિનું નિશ્ચય, નિશ્ચય આપું દઉં, દ્રવ્યનો કે પર્યાય જ્ઞાનની પર્યાય કોઈ સમજે તો સમજે. જાણતું નથી એમ અમે ક્યાં કહીએ છીએ? જાણે છે એમ કહીને પછી આસ્તે 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 કહી, અને એ તો પોતાની જ્ઞાનની પર્યાયને જાણે એમ લઈ લીધું. જો આમાં કેટલી હોશિયારીથી આ વાત કરે. એનું કારણ છે કે સમાજમાં આમ જ હોય. આ સમાજને કેળવો છે ને ભાઈ, તો કેવળ જ્ઞાન ખોટું થઈ જાય, એકાંત માં વિયો જાય. તો આ શ્રેણી મહારાજા પેલા તીર્થન કરતો છે, કોણ કહે? એને જ્ઞાન માં આવે છે એનું લક્ષ નથી. ક્ષણિક મહારાજાની પર્યાય પ્રત્યેનું લક્ષ નથી. લક્ષ આત્માનું છૂટે નહીં, અને દર્પણમાં બધું જેમ છે તેમ પ્રતિભાસે છે. હા, એવો જવાબ આપો સરસ રામાય પડજો. તો શું તે પર નથી, પરને જાણતી નથી? વાંચો, પરને જાણતી નથી ક્યાં વાત છે? પરને જાણવા પ્રતિ તે સાવધાન નથી. એક પછી પરમા તે તન્મય નથી. બે ત્રીજું પરમા તન્મય થઈને પરને જાણતી નથી એમ વાત છે ધીમે ધીમે. તેથી પરને જાણે છે એમ કહીએ તે અસંતુલિત વ્યવહાર છે. જો પેલા એમ ના કહ્યું પરને જાણતી નથી એમ ક્યાં વાત છે, પરને જાણે છે અસંતુલિત વ્યવહાર છે એમ ના કહ્યું, પરને જાણે છે એમ થાક્યું, પરને જાણે છે એમ થાક્યું. પછી ધીમે ધીમે કે પરને જાણે અસંતુલિત વ્યવહાર, હજી એનાથી આગળ વધવાનું છે નથી. શબ્દ આખો શબ્દ ફેરો ભાવ ફેર છે. કેવળ જ્ઞાન નું રૂપ અહીં આવીએ ખ્યાલમાં એને કે આ કેવળ જ્ઞાન ની પર્યાય નું સ્વભાવ છે. જાણતું છે એમ કોણ કે છે, એને જાણે છે. પછી કે અસદભૂત વ્યવહાર છે, પછી કે એમાં સાવધાની ક્યાં છે, પછી કે એમાં તન્મય ક્યાં છે, પછી ધીમે ધીમે કે ધીમે ધીમે કે એ તો ઝળકે છે એને જાણે છે ક્યાં ઝળકે છે. વર લોકાલોક ઝળકે છે એવી ઝળકે છે એને જાણે છે એમ નહીં, એવી પોતાની પર્યાય ને પોતામાં તન્મય થઈને જાણે છે. કોણ આવે સમજ્યા એનો અર્થ કોણ સમજે? ગુડ
ગુડ.
દરમિયાનો યોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. પોતાની પાત્રતા અને ગુરુ દમ બે શબ્દો વિકાસ. દરમિયાનો યોગ સમજવામાં જીવની પોતાની પાત્રતા મેન લીધી અને ગુરુ દમ એવી ન સમજાય. પેલા કોણ કે છે કે નથી જાણતું, જાણે છે કે એ રીતે વાત કે ગીનો ગળો. હા ઉભો રહે તો હા કઈ બેન એમ કે ઘેરો ઘડો છે જ નહીં, જ્યાં ભાગી જાય તો ભાગી જ જાય, એવું તો ભાગી જાય તો ગમે નહીં એને, કારણ કે એને જ્ઞાની થઈ જાય એ ગમે, અજ્ઞાની નહીં ગમે. ચર્ચા કરવી આપણે તો ચર્ચા થી સ્પષ્ટ થાય છે જેમ છે એમ. પક્ષપાત વગર આપણે તો જ્ઞાનમાં એવું જ્ઞાની ગેરબાદ
વિશ્વ પણ થાય અને અનેક પણ થાય.
સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે અર્થાત સર્વ પદાર્થોના સમૂહરૂપ વિશ્વનો અર્થ કર્યો. સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તા માત્ર ગ્રહવા રૂપે લોકાલોકમાં સ્વરે પર બે આવી જાય, આખું વિશ્વ આવી ગયું ને સ્વરે પર બે આવી જાય ને. સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તા માત્ર ગ્રહવા રૂપે પરિણતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત શક્તિ. આમાં એની કા મૂકી દીધી છે કે એના ઉપર ગુરુ બોજો રજન આપતા હતા. એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ, આત્મદર્શનમય છે એ શક્તિ પોતે.
પછી સર્વજ્ઞત્વ શક્તિ એવી રીતે છે ઉપર વિશ્વ વિશ્વ વિશેષ ભાવ પરિણત આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ
સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમતા એવા આ આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ. અમારું સામાન્ય અવલોકન આમાં વિશેષ.
હવે એનો અર્થ જે સમસ્ત વિશ્વમાં કીધું છે, વિશ્વ વિશ્વનો અર્થ હા સમસ્ત વિશ્વ એમ કીધું છે.
હા એમ કીધું.
હા પણ એનો વિશ્વનો અર્થ બીજો અનેક અનેક પણ થાય.
હા
વિશ્વ 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 વિશેષ ભાવ પરિણત જે જે જ્ઞાન આત્માની સન્મુખ થઈને આત્મા વતનમય થઈને આત્માને જાણે છે એવી જે સર્વજ્ઞત્વ શક્તિ છે એ વિશ્વ વિશ્વ વિશેષ ભાવ રૂપે પરિણત થાય. પોતાના સ્વભાવથી પોતાના સ્વભાવથી જ વિશ્વ વિશ્વ અનેક અનેક વિશેષ ભાવ રૂપે પરિણત થાય એવો એનો સ્વભાવ છે.
જ્ઞાનની પર્યાયમાં વિશેષતા આવી જાય.
વિશેષતા
વિશેષતા
ની અંદરમાં એ છે આત્મજ્ઞાનમય, આત્માને જાણવામાં ચેતનમય લીન છે. પણ વિશ્વ વિશ્વ વિશેષ ભાવ રૂપે પરિણત થાય એવો એનો સ્વભાવ છે. સમસ્ત વિશ્વને જાણે એવો આમાં અર્થ, આમાં એક અર્થ થઈ શકે હોય તો થઈ શકે, અર્થ આવો કર્યો છે પણ બીજો અર્થ આવો પણ થઈ શકે. અનેક અનેક ભાવ રૂપે
તો દર્શનમાં શું લેવું
એમાં એવી રીતે વિશ્વ વિશ્વ અનેક અનેક પ્રકારના દર્શન સામાન્ય ભાવ રૂપે પરિણત થાય. જે 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 દર્શી શક્તિ આત્માને તન્મય છે જે દર્શન શક્તિ
એનો વિષય એકલો આત્મા છે.
એકલો આત્મા છે
એની અંદર અનંત ગુણો એ પણ એને સામાન્યપણે જાણે
સામાન્યપણે એની અંદર વિશ્વ વિશ્વ વિશેષ અનેક અનેક વિશેષ સામાન્ય ભાવ પણ એ પરિણત થાય એવી એની દર્શી શક્તિ છે.
જ્ઞાનમાં તો બેઠું મને જ્ઞાનમાં તો બેસી ગયું કારણ કે સવિકલ્પ છે ને એનો સ્વભાવ અને અંદરમાં સફળ પ્રકાશક છે ને અંદરમાં સફળ પ્રકાશક છે એ તો બરાબર છે. તો દર્શન ઉપયોગમાં એટલું સામાન્ય તો એટલો અભેદ
આત્મા એની અંદર જેટલા પણ એના જ્ઞાકરો થાય જેટલો એની અંદર પદાર્થનો પ્રતિભાસ હોય એ બધાને સામાન્યપણે એને અભ્યાસન કરી લેવું.
ઠીક ઠીક બરાબર અભે સમજાવ સામાન્ય અવલોકન એટલે એમાં બધું અંદરનું સામાન્ય બધું આવી જાય. એટલે આ તો એકલી પોતાની પેલી આત્મજ્ઞાન મળી લીધું ને એનો અર્થ તમે આ રીતે ઘટાડ્યો. સમજાણ ભાઈને કેમ ઘટાડ્યો કેમ એ આત્મજ્ઞાનમય છે બે માં શબ્દો વાપરા એમ. એટલે વિશ્વનો અર્થ સો ને પર બેનો વિભાગ કરવો વિશ્વ એક અર્થ થાય ખરો પણ અધ્યાત્મનો આ અર્થ પણ નીકળે છે અંદરથી જેમ આપણે નિશ્ચયથી સ્વપ્ર પ્રકાશક લીધું ને નિયમસારમાં એ રીતે
પણ એ અનેક અનેક ભાવ રૂપે પરિણત થાય એવો એનો સ્વભાવ.
એવો સ્વભાવ છે નીકળી શકે વિશ્વનો. ચાલતી ભાષા એ છે વિશ્વ એટલે સ્વ અને પર બે ને વિભાગ પર આખા વિશ્વને જાણ એમ આવે. અને બાકી અમારે ચૌતર ગાથામાં વિશ્વરૂપ અનેક રૂપ આવે છે. એના પછી મુંબઈમાં થયું છે અને પછી એનું ગુજરાતી થયું છે. પણ મુંબઈની એટલી પ્રત રાખીને ગુજરાતી નથી થયું પણ ડુંડારી એટલી હાથમાં રાખીને જ કર્યું. પાના હતા ને પાના મૂળ એને પાનામાં લખેલું. હવે શું એ રીતે એને અનુવાદ કર્યો છે ગુજરાતી ખબર નથી મને. એમ કહેતા હતા કે જે હિન્દીમાં હોય એ જ આપણે ગુજરાતી રાખ્યું. કે જોયું તો હશે બહુ. બાકી સંસ્કૃત ભાષા વિશાળ બહુ છે. પ્રકરણ અનુસાર અર્થ વધારે સારું લાગે.
પણ દરેકના કાર્ય જુદા જુદા છે. એવી સર્વજ્ઞત્વ શક્તિ નું કાર્ય એવું છે કે એમાં વિશ્વ વિશે વિશેષ ભાગ હોય પણ પોતાના સ્વભાવથી જ
થાય,
સ્વભાવથી જ
જાણતા. જ્ઞાન ની પર્યાય અંદર ના વિશ્વ ને જેમ છે તેમ જાણે છે. અંદર નો વિશ્વ એનો એક સામાન્ય ને એક વિશે સામાન્ય દર્શન ઉપયોગ ના જ્ઞાન ઉપયોગ થાય. પર સંબંધી
બધું જ્ઞાન આવી જાય પણ એ પર જે જાણે છે એમ નહીં, પોતાના જ બસ વિશ્વ વિશેષ ભાવ.
અમને આ બેઠેલું છે અને ચોખ્ખું બેન હજી 258 સુધી નથી પૂછ્યો. આપણે ચર્ચા કરશું પછી. જે તમે મને કહ્યું ને પણ બહુ સારું અવભાષણ પ્રતિભાષે છે. બસ એટલું જ પ્રતિભાષે છે એટલે એને જાણે છે એમ ક્યાં એવું. મોઢું ઓરિસ્સામાં પ્રતિભાષે છે તે મોઢાને જાણે છે એમ
ક્યાં.
એ તો દર્પણને જાણે છે. ત્યારે મોઢાને જાણે છે, પ્રતિભાને છે, માટે જાણે છે એમ ક્યાંય. તો તો આખું લક્ષ મોઢા ઉપર આવ્યું નિમિત્તાધીન દ્રષ્ટિથી. તો તો દર્પણ દ્રષ્ટિ રહી નહીં. ઉચ્ચરી શત્રુત્વ સતર પ્રકાશકમાં ઉચ્ચરી શત્રુત્વ કહીને જ્ઞાનની પર્યાય જે પર્યાયને જાણે છે એ નિશ્ચય છે. એમાં જ્ઞાયકને જાણે અને આ જ્ઞેયોને જાણે એ ઉપચાર થઈ ગયો. અને સદ્ભુતિ જ્ઞાનની પર્યાય પોતાનું છે, ભેદ પેઢીઓ માટે વ્યવહાર. જ્ઞાનની પર્યાય ને કોઈનું અવલંબન નથી. આને જાણે છે એમ કેવું તો ઉપચાર થઈ ગયો. ઉપચાર છે, શરણ છે, નથી શરણ. સતને કોઈ શરણ ન હોય અન્ય. અનન્ય શરણ અનન્ય શરણ રૂપ છે એટલે કોઈનું અન્યનું શરણ એને નથી. અન્યનું શરણ થી વાત કરો તો ઉપચાર આવી ગયો, અનુપચાર નડી ગયો, નીચે નડી ગયો, વ્યવહાર થઈ ગયો. આહા, ગુરુદેવ એ જ વાત કરી. જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાય મતંત્રીને જાણે છે. પછી કે કોણ કે છે નથી જાણતું, જાણે છે. પછી કે એમને સાવધાન છે એમાં એમ છે. પછી તન્મય નથી એમ કરી 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 ધીમે 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 અને જ્ઞાનની પર્યાય સુધી લઈ ગયા. બસ સત્ય વાત કહી દીધી. જ્ઞાનની પર્યાય ને જ્ઞાનની પર્યાય જાણે છે. એમાં પરને જાણે છે એ નાયું અને સ્વને જાણે છે એ નાયું. એકલી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ઉતાર્યો બેનામાં. એકલી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ઉતાર્યો. પર જણાય છે એમ નાયું અને સ્વને જાણે છે એમ નાયું. જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયને એમાં તન્મય થઈને એને જાણે છે. ખરેખર ગુરુ તો ગુરુ કરતો છો. બહુ ઘેરાય છે. ચાલો આગળ.
ભગવાન આત્મા દિવ્ય ચિત્ત ચમત્કાર પ્રભુ છે. એના નિર્ણયમાં અનંતા કેવડી સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકાલોકના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞતા શક્તિ તો મહા આશ્ચર્યકારી છે. સર્વ લોકાલોકના અનંત ભાવોને દેખે જાણે પણ તે પ્રતિ જ્ઞાન દર્શનનો ઉપયોગ જોડવો પડે નહીં અને ક્યાંય
સ્વપર પ્રકાશક છે બોલો, એને બે ઉપર લક્ષ છે કે એક ઉપર? પર ઉપર છે. બસ લક્ષ એક ઉપર જ હોય, લક્ષ ઉપર જ આખો આધાર છે. જૈન દર્શન ઉપયોગ જોડવો પડે નહીં અને
સર્વ લોકાલોકને સત્તા માત્ર સામાન્ય દેખવા રૂપે પરિણમે તે સર્વદર્શિત્વ શક્તિ છે અને તે જ સમયમાં વિશ્વના સમસ્ત વિશેષ ભાવોને ભેદ પાડીને જાણવાનું પરિણમે તે સર્વજ્ઞત્વ શક્તિ. વિશેષ ભાવોમાં ત્રિકાળી, દ્રવ્ય સ્વભાવ, મૂળ ભાવ, પર્યાય ભાવ, આ એક એક પર્યાયમાં અનંત વિભાગ થતી છે. ત્રણેય કાળના અનંતા કેવળી ભગવંતો સહિત સર્વ અનંતા દ્રવ્યો જાણવામાં આવે છે. આ કેવળી ભગવાન કે જેમના જ્ઞાનમાં લોકાલોક જણાય એવા અનંતા કેવળી ભગવંતો કેવળ જ્ઞાનની એક પર્યાયમાં જણાય તે કેવળ જ્ઞાનની એક પર્યાયની એક સમયની પર્યાયની તાકાત કેટલી? વિરોધિયા જીવને અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો વિકાસ છે, તેમાં અનંત વિભાગ પ્રતિષ્ઠિત હોય છે. કેવળ જ્ઞાનની પર્યાયનું તો શું કહેવું? કેવળ જ્ઞાનની એક પર્યાયમાં અનંત અનંત વિભાગ પ્રતિષ્ઠિત છે. તેને ભિન્ન ભિન્ન કરીને ભગવાન કેવળી જાણે એવું કેવળ જ્ઞાનનું અપાર અપરિમિત અનંતુ સામર્થ્ય છે. આ પ્રત્યેક જીવમાં આવી સર્વજ્ઞત્વ શક્તિ અંદર ત્રિકાળ પડી છે, પણ તેની અંતર્મુખ થઈ પ્રતીત કરે તો ખબર પડે ને? નિશ્ચયથી કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે. કેમ કે જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય બધું આત્મા છે. આત્મા જ્ઞાતા અને પર વસ્તુ જ્ઞેય એ વસ્તુ નિશ્ચયથી છે. સર્વજ્ઞત શક્તિની શક્તિના આશરે સમય જ્ઞાનરૂપ પરિણતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ અને પૂર્ણ પર્યાયની પ્રતીતિ આવી જ ગઈ છે. આનું નામ આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિની પરિણતિ છે.
સ્વાશ્રે સમ્ય જ્ઞાનનું પ્રગતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ અને પૂર્ણ પર્યાય બે એની પ્રતીતિ આવી જ ગઈ છે. આનું નામ આત્મભાનમયી આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિની પરિણતિ છે. આ સર્વજ્ઞ શક્તિની પરિણતિની વ્યાખ્યા કરી એને કે ત્રિકાળી દ્રવ્ય તો જાણવામાં આવ્યો, પણ એની કેવળ જ્ઞાનની પર્યાય થવાની છે મુક્તિ એ પણ એમાં જણાય ગઈ. માટે એટલું પરિણમનનું થઈ ગયું, સર્વજ્ઞ રૂપે પરિણમન સૂચનાનું થઈ ગયું એમ કહેવા માટે એવો અર્થ કર્યો.
આપને યાદ ના આપે જન્મ દિવસ પર?
હા,
એ વાત લીધી.
હા, એ વાત લીધી.
યાદ છે?
બોલે કયો તમે શું કહે?
આપકે જન્મ દિવસ પર એ વાત કીધી આપણે.
શું કહ્યો રે?
પરિપૂર્ણ દ્રવ્ય સ્વભાવ તો દ્રશ્યમાં આવ્યો, પણ પરિપૂર્ણ પર્યાય પણ જ્ઞાનમાં આવી ગઈ.
એનું નામ સર્વજ્ઞત્વ શક્તિનો પરિણમન અંશે થઈ ગયું સાધક દશા એમ લીધું યથાર્થ થઈ. હવે પથ્થરમાંથી પ્રતિમા કરે છે એને સર્વજ્ઞ શક્તિ પ્રગટ થઈ ગઈ. સંબંધનો આકાર જે આવવાનો છે એનું જ્ઞાન અત્યારે થઈ ગયું, એના જોરે જ ટાંકું મારે છે. એ સ્વભાવ જ છે જ્ઞાન. જે પ્રિય બેન ને જાણે
સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ છે. સર્વજ્ઞ શક્તિ જે ત્રિકાળ છે તે સર્વ ભાવોને જાણવા રૂપે વર્તમાન પરિણત થાય છે. ત્યાં તેના પરિણામ આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમયી નથી. આન્યા તત્વ ચર્ચામાં આ સંબંધી પ્રશ્ન ઉઠાવી તર્ક કર્યો છે કે સર્વજ્ઞ શક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે, માટે વ્યવહારે સર્વજ્ઞ છે. પણ આ વાત બરાબર નથી. વાસ્તવમાં આત્મદ્રવ્યમાં સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ શક્તિ સહજ જ ધ્રુવપણે અધિકાર છે. આવી શક્તિનો ધરનાર જે ભગવાન આત્મા તેની સમૃદ્ધ થઈ સ્વઆશ્રય પરિણમવાથી સ્વરૂપના શ્રદ્ધાનુરૂપ સર્વ સમય દર્શન પ્રગટ થાય છે. વેગી અનંત શક્તિ સહિત સર્વજ્ઞ શક્તિ પણ નિર્મળ પરિણત થાય છે. તો શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. સાક્ષાત પરિણમનરૂપ કેવળ જ્ઞાન થયું એમ ને સર્વજ્ઞ શક્તિની પ્રતીતિ થઈ તો શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું એમ કહેવાય. પહેલા આત્મા અલ્પજ્ઞ જ છે અર્થાત સર્વજ્ઞ શક્તિ નથી એવી દ્રષ્ટિ હતી, તે મિથ્યા દ્રષ્ટિ હતી. હવે સ્વસન્મુખ થઈ પરિણમતા સર્વજ્ઞ સ્વભાવે હું છું એમ નિશ્ચય થયો તો દ્રષ્ટિ સમ્યક થઈ. આવી વાત સમજાણું કઈ ભાઈ? સર્વજ્ઞ સર્વજ્ઞ શક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે, માટે વ્યવહારે સર્વજ્ઞ છે એમ નથી. સર્વજ્ઞ શક્તિ પરિણત થતા તે આત્મજ્ઞાનમયી છે, પણ સર્વને પરને જાણવાની વિવક્ષા કરતા વ્યવહાર પ્રગટ થાય છે. આવી વાત છે.
આત્મજ્ઞાનમય છે પણ સર્વને પરને જાણવાની વિવક્ષા કરતા વ્યવહાર પ્રગટ થાય છે. પરને જાણવાની વિવક્ષા લ્યો તો વ્યવહાર છે, બાકી તો આત્મજ્ઞાનમય જ્ઞાનને જાણે છે પોતાને. આ સૌ બાકી વ્યવહાર પ્રગટ જ નથી થતો એમ કે છે. વ્યવહારીજીનો વ્યવહારને પ્રગટાવે છે અને કાં એને સમજાવવા માટે વ્યવહારનો ઉપાય કરે છે. ત્યાં ચૂટી ગયો વિવક્ષા ન લ્યો તો એ જ્ઞાન આત્માને જાણ્યા જ કરે બસ એમ કે છે. એમ કોઈ ને ફરીથી જો ફરીથી વાંચો ભાઈ. ભાઈ
સર્વજ્ઞ શક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે, માટે વ્યવહારે સર્વજ્ઞ છે એમ નહીં.
એમ નહીં
સર્વજ્ઞ શક્તિ પરિણત થતા તે આત્મજ્ઞાનમય જ છે, પણ સર્વને પરને જાણવાની વિવક્ષા કરતા વ્યવહાર પ્રગટ થાય છે.
વિવક્ષા લ્યો તો વ્યવહાર પ્રગટ થાય, નકર વ્યવહાર અસ્ત થઈ જાય છે, પ્રગટ જ થતો નથી. બરાબર છે, એકદમ બરાબર. ભેદ કરો તો અકાલોકને જાણે છે, બાકી અભેદમાં તો આત્માને જાણે.
સારી વાત છે ભાઈ. સંપ્રદાયમાં પણ અમારે આ ચર્ચા વાર્તા ચાલતી. એકવાર અમે પૂછ્યું કે જગતમાં સર્વજ્ઞ છે કે નથી, ત્યારે તેઓ કહે સર્વજ્ઞનું સર્વજ્ઞ જાણે, અમારે એનું શું કામ છે? અરે પ્રભુ તું શું કહે છે? ભગવાન તું આત્મા પદાર્થ છો કે નહીં? તો તેનો સ્વભાવ શું? ન તેનો સ્વભાવ છે, ત્રિકાળી ન સ્વભાવ આત્મા છે. ન સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવમાં આવે, તે આત્માનું સ્વરૂપ છે. આવા સર્વજ્ઞ સ્વભાવી આત્માની દ્રષ્ટિ થતા સર્વજ્ઞ સ્વભાવનું પર્યાયમાં પરિણમન થાય છે. બાપુ, ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, કેમ કે સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને સર્વજ્ઞ થયા છે. સર્વજ્ઞથી જ આ વિતરાગી ધર્મની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. માટે સર્વજ્ઞ કોણ છે અને સર્વજ્ઞ દશાનું પરિણમન કેમ પ્રાપ્ત થાય તે બરાબર જાણવું આવશ્યક છે. વિકાર સર્વજ્ઞ સ્વભાવ વિશે બે મત છે. શ્વેતાંબર મતવાળા કહે છે કે કેવળ જ્ઞાન સત્તા સ્વરૂપ છે, કેમ કે એમ કે કેવળ જ્ઞાન પર્યાય રૂપે સત્તામાં પ્રગટ રૂપ છે અને ઉપર કર્મનું આવરણ છે. દિગંબર સંતો ઋષિવરો કહે છે કેવળ જ્ઞાન દ્રવ્યમાં શક્તિ રૂપે છે અને પર્યાયમાં તેનું અલ્પજ્ઞ રૂપે પરિણમન છે. પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી, તેમાં નિમિત્ત રૂપે કર્મનું આવરણ છે. આમ બંને વાતમાં મહાન આસમાન જમીનનું અંતર છે. વાસ્તવમાં કેવળ જ્ઞાન વર્તમાન પર્યાય રૂપ પર્યાયમાં સત્તા રૂપે પ્રગટ નથી, પણ શક્તિ રૂપે દ્રવ્યમાં અધિકાર પડે છે. પ્રગટ છે ને આવરણ છે
એમ નહીં,
પણ શક્તિ રૂપે અને તેનું પર્યાયમાં અલ્પજ્ઞ રૂપે પરિણમન છે. આ નમો અરિયંતાણમ એમ લોકો બોલી જાય છે, પણ અરિયંત દેવ શું ચીજ એની તમને ખબર નથી. અરિના મિતા ને હંત નામ તેનો નાશ કરી સ્વના આશ્રયથી જે પૂરણ વિતરાગ સર્વજ્ઞ દશાને પ્રાપ્ત થયા તે અરિયંત પ્રભુ છે. હવે જેને અરિયંત દશા પ્રગટ નથી, પણ હું સર્વજ્ઞ સ્વભાવિક અખંડ એક આત્મદ્રવેશનું એમ પ્રતિક ગણાવ્યું, તેને તે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન જેવું. વળી તે કાળે પ્રગટ જ્ઞાનમાં એવો નિશ્ચય થયો કે તે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું. વળી સર્વજ્ઞ સ્વભાવની પૂરણ પ્રગટતા રૂપ કેવળ જ્ઞાનની ભાવના થઈ તે ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન
થયું.
કેવળ જ્ઞાનની ભાવના થઈ તે ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું, નિશ્ચય થયો અને શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું. શ્રીમંતા બોલું
પેલા પર્યાય બુદ્ધિમાં કેવળ જ્ઞાનના શ્રદ્ધાનું જ્ઞાન અને ભાવના ન હતી. પર્યાય બુદ્ધિમાં હું અલ્પજ્ઞ જ છું એ માન્યું હતું અને તેમાં રાગ બુદ્ધિ વર્તી હતી. પણ હવે ચૈતન્ય પ્રકાશનો કુંજ, જ્ઞાનાનંદનો દરિયો, શાંત રસનો સમુદ્ર, હું સર્વજ્ઞ સ્વભાવે ભગવાન આત્મા છું એ મંતરમાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન પ્રગટ થયો, વિચાર દિશાએ કેવળ જ્ઞાન પ્રગટ થયો, એ અલ્પકાળમાં આ મધ્યશુદ્ધ જ્ઞાનનો વે થઈ કેવળ જ્ઞાન થશે એમ ભાવના દશાએ કેવળ જ્ઞાન થયો. આ જેમ આરસના સ્તંભની એક હાંસ દેખાતી હોય તો એ હાંસના જ્ઞાનથી આખા સ્તંભનું જ્ઞાન થઈ જાય છે, તેમ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિશ્ચય થતા જ્ઞાનમાં આખા જ્ઞેયનો નિશ્ચય થઈ જાય છે. જેમ એક હાંસના જ્ઞાનથી આખા સ્તંભનું જ્ઞાન થઈ જાય છે,
એક થાંભલો હોય ને એના આઠ પાસા હોય ને, તો એક પાસો જોઈ અને સાત પાસાનું જ્ઞાન થઈ જાય કે આખો આ થાંભલો છે. થંભ એને બતાવો, ચાર આઠ છે ને એક બતાવો, એક એક જેવો તો ત્રણ દેખાશે તમને, એમ એ થાંભલો છે એવી રીતે.
તેમ આત્માના સર્વજ્ઞ સ્વભાવનો નિશ્ચય થતા જ્ઞાનમાં આખા જ્ઞેયનો નિશ્ચય થઈ જાય છે.
આખા જ્ઞેયનો નિશ્ચય થઈ જાય છે. દ્રવ્યગુણ પર્યાય નાખો
કેવી પૂર્ણતા હોય એનું,
એ
પૂર્ણ જ્ઞેય કેવું હોય
એનું આખું જ્ઞાન આવી જાય છે એમ કે છે. પૂર્ણ જ્ઞેયનું ધ્યેયનું તો બરાબર, પણ જ્ઞેયનું આવી ગયું જ્ઞાન એમ કે છે. એ વિશેષતા એટલે ઉપર આવ્યું હતું ને, દ્રવ્ય પર્યાય બેને જાણી લે છે આખા જ્ઞેયનું એમ. શ્રીકારી દ્રવ્ય